નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જેણે મતલબ પ્રગટ થતાની સાથે જ અમેરિકન સાહિત્યમાં એક ભૂકંપ જેવી સ્થિતિ સર્જી દીધી હતી.
હા, આપણે વાત કરી રહ્યા છીએ જ્હોન અપડાઇકની 1960માં આવેલી કૃતિ રેબિટ રન વિશે.
અને ભૂકંપ શબ્દ અહીં બિલકુલ સાચો છે, એ સમય જેવો હતો. નહીં,
બરાબર. 1950ના દાયકાની જે શાંતિ હતી, જે સુઘડ પરિવારોનો દેખાવ હતો, અમેરિકા એમાંથી બહાર આવી રહ્યું હતું, પણ અંદરખાને એક ગૂંગળામણ હતી.
અને અપડાઇકે બસ એ જ ગૂંગળામણને પકડી લીધી.
એકદમ. અને એટલે જ તો પુસ્તકે ખળભળાટ મચાવી દીધો. એનું સ્પષ્ટ યૌન નિરૂપણ અને એનો નાયક જે કોઈ રીતે આદર્શ નહોતો.
હા, એના કારણે જ અમુકે કહ્યું કે આ તો અમેરિકન જીવનનું કડવું સત્ય છે, તો અમુકે એને નૈતિક અધપતન ગણાવ્યું.
આજે આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ નાયક હેરી જ્હોન રેબિટ એંગસ્ટ્રોમ, એની આ દોડ પાછળ હતું શું,
અને એ દોડ આપણને સ્વતંત્રતાને જવાબદારીના જે શાશ્વત સંઘર્ષ છે એના વિશે શું શીખવે છે.
તો ચાલો શરૂ કરીએ. વાર્તાનો નાયક છે 26 વર્ષનો હેરી એંગસ્ટ્રોમ, જેને બધા રેબિટ કહે છે.
કારણ કે એ હાઈસ્કૂલમાં બાસ્કેટબોલનો સ્ટાર હતો, એક હીરો
હતો. પણ હવે
તે મેજીપીલ નામનું કિચન ગેજેટ વેચતો એક સામાન્ય સેલ્સમેન છે. એનું જીવન મતલબ કે એક જગ્યાએ થંભી ગયું છે.
અને આ થંભી ગયેલું જીવન જ મને લાગે છે કે એના સંઘર્ષનું મૂળ છે. એક ભૂતપૂર્વ હીરો જે હવે વર્તમાનની સામાન્ય જિંદગીમાં ફસાયેલો અનુભવે છે.
સાચી વાત. એનું પારિવારિક જીવન પણ આ ગૂંગરામણ વધારે છે. એની પત્ની જેનિસ ગર્ભવતી છે
અને દારૂની લતે ચડી ગઈ છે.
હા, અને એમનો 2 વર્ષનો દીકરો છે નેલ્સન. ઘરનું વાતાવરણ એકદમ તંગ અને નિરાશાજનક છે.
અને પછી એક સાંજે બધું જ તૂટી પડે છે.
બરાબર. થાકીને ઘરે આવેલા રેબિટને જેનિસ નશામાં મળે છે. ઘર અસ્તવ્યસ્ત છે અને એને કોઈ કામ માટે બહાર મોકલવામાં આવે છે. અને બસ એ જ ક્ષણે
એ ભાગી છૂટે છે.
હા, કોઈ આવેગમાં આવીને પોતાની કારમાં બેસીને બસ ચલાવી જ રાખે છે, કોઈ યોજના વગર, કોઈ મંઝિલ વગર. તો શું આ આઝાદી એટલી સહેલી છે? રસ્તા પર નીકળ્યા પછી શું થાય છે?
એ જ તો વાત છે. એની આ આઝાદીની શોધ તરત જ દિશાવિહીન બની જાય છે, નિષ્ફળ.
મતલબ જે મુક્તિની એ કલ્પના કરે છે એવી કોઈ મુક્તિ છે જ નહીં.
બિલકુલ. તે વેસ્ટ વર્જિનિયાના અજાણ્યા રસ્તાઓ પર ખોવાઈ જાય છે, ગભરાઈ જાય છે અને છેવટે હારીને પોતાના શહેર બ્રુઅર પાછો આવે છે.
પણ ઘરે નથી જતો, ખરું ને? કારણ કે ઘરે જવું એટલે તો પાછા એ જ પાંજરામાં પુરાઈ જવું.
એક્ઝેક્ટલી. તે ઘરે જવાને બદલે એના જૂના બાસ્કેટબોલ કોચ માર્ટી ટોથેરોને મળે છે,
જે પોતે પણ ભૂતકાળમાં જીવે છે.
હા, અને ત્યાં જ ટોથેરો એનો પરિચય રૂથ લિયોનાર્ડ નામની એક સ્ત્રી સાથે કરાવે છે. રેબિટ અને રૂથ વચ્ચે સંબંધ શરૂ થાય છે
અને એ તેની સાથે રહેવા લાગે છે.
તે માળી તરીકે નવી નોકરી પણ શરૂ કરે છે અને થોડા સમય માટે તેને એવો ભ્રમ થાય છે કે તેને પોતાની જૂની જિંદગીમાંથી સફળતાપૂર્વક છુટકારો મેળવી લીધો છે.
મને અહીંયા હંમેશા એવું લાગે છે કે રેબિટ જેને આઝાદી સમજે છે એ તો બસ એક બંધનમાંથી બીજા બંધનમાં જવાની સફર છે, જેનિસથી ભાગીને રૂથ પાસે.
સાચી વાત. રૂથ પણ એના માટે એક નવી જવાબદારી બની જાય છે. અપડાઇક અહીં સંબંધોની એક કડવી વાસ્તવિકતા બતાવે છે કે પાત્રો એકબીજાનો ઉપયોગ કરે છે
પોતાની જરૂરિયાતો સંતોષવા.
બરાબર. અને આ બાજુ એની જૂની જિંદગી એને પાછો ખેંચવાનો પ્રયાસ કરે છે. જેનિસના માતા પિતા, એ લોકો પાદરી રેવરેન્ડ જેક એકલેસની મદદ લે છે.
આ પાત્ર એકલેસ બહુ રસપ્રદ છે. એ સંસ્થાકીય ધર્મનો અવાજ છે, એક આદર્શવાદી પાદરી.
હા, અને તે રેબિટને શોધી કાઢે છે, તેને પાછો વાળવાનો પ્રયાસ કરે છે.
એમની વચ્ચે જે ગોલ્ફ રમતી વખતે વાતચીત થાય છે એ અદ્ભુત છે. એ માત્ર સામાન્ય વાત નથી રહેતી, પણ શ્રદ્ધા અને કર્તવ્ય વિશેની દાર્શનિક ચર્ચાઓ બની જાય છે.
અને એકલેસ રેબિટની અંદરની જે આધ્યાત્મિક ભૂખ છે એને ઓળખે છે, ભલે રેબિટ પોતે એને ન સમજતો હોય.
પણ શું એકલેસ સફળ થાય છે?
ના, એક રીતે તો એ પણ નિષ્ફળ જાય છે, કારણ કે રેબિટની જે બેચેની છે એ કોઈ ધાર્મિક માળખામાં ફિટ નથી થતી. પણ હા, દબાણને કારણે જ્યારે જેનિસની પ્રસૂતિનો સમય નજીક આવે છે ત્યારે રેબિટ પાછો ફરે છે.
અને અહીં વાર્તા એક નિર્ણાયક વળાંક લે છે. તેની પુત્રી રેબેકા જૂનના જન્મ સમયે તે હાજર છે. એ ક્ષણ માટે આપણને લાગે છે કે ચલો બધું બરાબર થઈ જશે.
હા, જાણે પિતા તરીકેની જવાબદારી તેને સ્થિર કરી દેશે.
પણ શું આ પરિવર્તન સાચું હોય છે?
ના, એ માત્ર એક ક્ષણિક શાંતિ હોય છે. અહીં એકલેસનું એક અવલોકન છે જે બહુ ધારદાર છે. તે રેબિટ વિશે વિચારે છે કે આ નાની નાની રમતોમાં પણ તમે અનુભવી શકો છો કે તેનું મન કોઈ બીજી મોટી રમત પર કેન્દ્રિત છે.
વાહ, આ વાક્ય રેબિટના વ્યક્તિત્વનું હાર્દ છે. એ શારીરિક રીતે હાજર છે, પણ એની આત્મા તો હજી પણ પેલી બાસ્કેટબોલ કોર્ટવાળી સંપૂર્ણ ક્ષણ શોધી રહી છે.
અને આ જ કંઈક નિશોધ એને ફરીથી ભાગવા મજબૂર કરે છે. ફસાયેલા હોવાની લાગણી નવા બાળકના આવવાથી ઓછી નથી થતી,
ઉલટાની વધી જાય છે.
બરાબર. અને એક ઝઘડા દરમિયાન તે જેનિસને કહી દે છે કે તું એ નથી જેની મને શોધ છે, અને તે બીજી વખત ઘર છોડીને ચાલ્યો જાય છે.
આ બીજું પલાયન એ પહેલા કરતા પણ વધારે વિનાશક સાબિત થાય છે.
હા, અને અહીંથી નવલકથા એની સૌથી ભયાનક ક્ષણ તરફ જાય છે.
રેબિટના ગયા પછી
જેનિસ,
આઘાત અને દુઃખમાં ડૂબેલી જેનિસ ખૂબ દારૂ પી લે છે, અને એ જ નશાની હાલતમાં તેની નવજાત બાળકી રેબેકાને નવડાવતી વખતે
તે અકસ્માતે તેને પાણીમાં ડૂબાડી દે છે.
બાળકીનું મૃત્યુ એ આ નવલકથાનું ભયાનક અને કરુણ હૃદય છે.
આ સૌથી હૃદયદ્રાવક ક્ષણ છે. અહીં કોઈ વિલન નથી, બસ માનવીય ભૂલો છે, નબળાઈઓ છે.
અને અહીં જ રેબિટની પેલી સ્વતંત્રતાની શોધનું પરિણામ સામે આવે છે. એની એક ક્રિયાએ વિનાશની એક એવી શૃંખલા બનાવી દીધી
જેનો અંત એક માસૂમના મૃત્યુમાં આવ્યો.
અબડાઇકનું એક વાક્ય છે, તેના કર્મો તેને નીચે આકાશથી દૂર ડૂબાડી દે છે. એ કૃપા શોધે છે, પણ એના કાર્યો એને દુર્ઘટનામાં ખેંચી જાય છે. તે અંતિમ સંસ્કારમાં જાય છે, પણ ત્યાં પણ એ પોતાને બહારનો માણસ જ અનુભવે છે, નહીં?
હા, એક અસ્પૃશ્ય જેવો. એ દોષિત છે, પણ પોતાની જાતને જવાબદાર નથી માનતો. એ પોતાને ભાગ્યનું એક સાધન માને છે.
આ બધું એના માટે અસહ્ય બની જાય છે.
અને કબર પાસે શોક કરનારાઓની વચ્ચે તેના પર ફરીથી એ જ વૃત્તિ હાવી થાય છે, ભાગી છૂટવાની.
અને ભાગી જાય છે.
તે બસ દોડે છે. નવલકથાનો અંત કોઈ સમાધાન સાથે નથી થતો, પણ એની આ દોડ સાથે જ થાય છે. અંતિમ વાક્ય છે, તે દોડે છે, આહ દોડે છે, સારું લાગે છે.
અને આ અંત વાચકને એકદમ અસ્વસ્થ કરી દે છે. કોઈ જવાબ નહીં, કોઈ બોધપાઠ નહીં, બસ એક અનંત દોડ.
ચોક્કસ. અને આ જ અપડાઇકની લેખન શૈલીની કરામત છે. તેમણે આખી વાર્તા વર્તમાનકાળમાં લખી છે. રેબિટ દોડ્યો નહીં, પણ રેબિટ દોડે છે,
જેનાથી એવું લાગે છે કે આપણે એની સાથે જ બધું અનુભવી રહ્યા છીએ, એના મગજમાં બેસીને.
બરાબર. એની ગુંગડામણ આપણી ગુંગડામણ બની જાય છે, એની દોડ આપણી દોડ.
અને જે પ્રતીકો છે, જેમ કે બાસ્કેટબોલ, એના માટે એક ખોવાયેલો સ્વર્ગ છે, જ્યાં નિયમો હતા, વ્યવસ્થા હતી.
અને કાર, જે સામાન્ય રીતે અમેરિકન આઝાદીનું પ્રતીક છે, તે અહીં નિષ્ફળ મુક્તિનું વાહન બની જાય છે.
તો આ નવલકથાના મુખ્ય વિષયો પર પાછા ફરીએ તો એક તો સ્પષ્ટ છે, સ્વતંત્રતા વિરુદ્ધ જવાબદારી.
હા, અને બીજું, જેને આપણે અમેરિકન ડ્રીમ કહીએ છીએ, એની એક ધારદાર ટીકા. સારું ઘર, કુટુંબ, નોકરી, અબડાઇકની નજરમાં એક સુંદર પાંજરું છે.
અને રેબિટ એ પાંજરામાં ફસાયેલો પક્ષી છે.
રેબિટ રન વાંચવું એક પડકાર છે, કારણ કે અબડાઇક આપણને એવા પાત્ર સાથે સહાનુભૂતિ રાખવા મજબૂર કરે છે જેના કાર્યો નૈતિક રીતે ખોટા છે.
આપણે એની નિંદા કરીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક એની ગૂંગળામણ સમજી પણ શકીએ છીએ.
આખરે આ નવલકથા આપણને એક અઘરા સવાલ સાથે છોડી દે છે. પોતાની ખુશીની શોધમાં આપણે બીજા પ્રત્યેની જવાબદારીઓને ક્યાં સુધી અવગણી શકીએ?
અને સાચી સ્વતંત્રતા ભાગી જવામાં છે કે જવાબદારીઓનો સ્વીકાર કરવામાં?
અબડાઇક કોઈ જવાબ નથી આપતા, બસ આપણને એ સવાલો સાથે દોડતા મૂકી દે છે. અને એટલે જ આટલા વર્ષો પછી પણ આ નવલકથા એટલી જ પ્રસ્તુત છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.